તારીખ 18/4/1998 શ્રીમદ રાજચંદ્ર પત્રાંક 401 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું બોરીવલીમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 305.
મને દીક્ષા લેવા દેતા નથી. ત્યારે સોભાગભાઈ એમ કીધું કે વાત તો ઠીક છે, દીક્ષા તારે લેવી, આત્મકલ્યાણ કરવું એ તો સારી વાત છે. આત્મકલ્યાણ કરવું એ કોઈ ખરાબ વાત નથી, ફક્ત તમે મારા ઘરે બધાને સમજાવો એ મારી જવાબદારી. બોલ, તારા ઘરવાળાને કુટુંબીને બધાને સમજાવવાનું કામ મારું. પણ એક વાત આપણે કરીએ, આપણે દીક્ષા તો લઈ લઈ પણ જ્ઞાન વગર કરશું હું? આપણને કઈ જ્ઞાન તો છે ને, એક કામ કરીએ, પહેલા આપણે કોઈ આપણે જ્ઞાન કંઈક સંપાદન કરી લઈએ, પછી દીક્ષા લઈએ. વાત એમને ગળે ઉતરે, પછી આસ્તે કરીને એમને કૃપાળુ દેવની વાત મૂકી કે જ્ઞાની પુરુષ મારા ધ્યાનમાં છે, એની પાસેથી જો આપણને જ્ઞાન મળી જાય પછી આપણે હારે દીક્ષા લઈ લઈશું. તો કબૂલ, પહેલા જ્ઞાન લઈ લઈએ પછી પછી દીક્ષા, પછી જ્ઞાન પછી ચારિત્ર પાળવામાં ઠીક રહેશે. એટલે મથાળામાં એમ લીધું છે, શુભ વૃત્તિ મણીલાલ, એ રીતે જો ઈચ્છા હોય છે પણ એવું કોઈ કારણ એમને નહોતું. તમારા વૈરાગ્યાદી વિચારો વાળું એક પત્ર 3 દિવસ પહેલા 100 વિસ્તાર મળ્યું છે. વિસ્તારથી કોઈ કાગળ લખેલો, એમાં પોતાના વૈરાગ્યના વિચારો એમણે બતાવેલા, એ કાગળની પહોંચ એમણે આપી છે. જીવને જીવને વિશે વૈરાગ્ય ઉત્પન્ન થવો એ એક મોટો ગુણ જાણીએ છીએ. યથાર્થ પ્રકારે વૈરાગ આવવો જોઈએ તો બહુ મોટો ગુણ છે, કેમ કે જીવને સંસારમાં આસક્તિના એટલા બધા નિમિત્તો છે કે વૈરાગ આવવો જ કઠણ છે. અને જીવને જે મોહ છે સંસારનો એ વૈરાગ્યથી વિરુદ્ધ જાય છે. વૈરાગ્યને અને સંસારના મોહને સામે સામે છે. કેવું છે? સામે સામે છે, પ્રતિપક્ષ પ્રતિપક્ષ હાર્ડવેર છે એમ કહેવાય. આપણી ભાષામાં શું કહીએ? હાર્ડવેર છે. એટલે જો કોઈને વૈરાગ હોય અને તે પણ દુઃખ ગર્ભિત ન હોય, લોભ ગર્ભિત ન હોય, માનને કારણે ન હોય અને આત્મકલ્યાણના શુદ્ધ હેતુથી હોય તો બહુ મોટી વાત ગણવી જોઈએ. શું? એટલે એમ લીધું કે જીવને વિશે વૈરાગ્ય ઉત્પન્ન થવો એ એક મોટો ગુણ જાણીએ છીએ, અને તેની સાથે એ વૈરાગ્યની સાથે શ્રમ દમ વિવેકાદિ સાધનો અનુક્રમે ઉત્પન્ન થવારૂપ જો પ્રાપ્ત થાય તો જીવને કલ્યાણની પ્રાપ્તિ સુલભ થાય છે એમ જાણીએ છીએ. હવે જોગ પ્રાપ્ત થાય, જોગ પ્રાપ્ત થાય એવો શબ્દ લીધો છે, એટલે શું કરું? સત્સંગ, જોગ શબ્દ લીખો છે તેનો અર્થ પ્રસંગ અથવા સત્સંગ એવો અર્થ કરવો, પોતાને પોતે એનો અર્થઘટન કર્યું છે. શું કહે છે? કે વૈરાગ્યની સાથે શ્રમ, શ્રમ એટલે ઉપશમ, ઉપશમ એટલે શું? કે જે કાંઈ પોતાના રોજિંદા દૈનિક ક્રમમાં જે પરિણામો હોય, ખાવું પીવું પહેરવું ઓઢવું, એની અંદર નિરસ વૃત્તિ, કેવી નિરસ વૃત્તિ, શાંત વૃત્તિ, એને શ્રમ અથવા ઉપશમ કહે છે. દમ એટલે ત્યાગ વૃત્તિ, ઈચ્છા થાય તો પણ ન કરે, ઈચ્છા થાય કે આ ખાવું છે પણ નથી ખાવું, આપણી ઈચ્છાને પોષણ નથી આપવું, એને દમ કહે છે. દમ ને પછી બહુ દમ કરે તો દમન કહે છે. વૃત્તિને દબાવવી, દમ એટલે વૃત્તિને દબાવવી. અને વિવેક એટલે પોતાના હિત અહિતનો જ્ઞાન થવું, અથવા પોતાના હિત અહિત સંબંધી પોતાની બુદ્ધિ મતિ બરાબર કામ કરે તો એને વિવેક કહેવામાં આવે છે. એ ત્રણ પ્રકારના પરિણામોને સાધન કહ્યા છે. એવા સાધનો, એવા ત્રણ પ્રકારના પરિણામો ઉત્પન્ન થાય એવો કોઈ યોગ બને, એવો કોઈ પ્રસંગ બને, એવો કોઈ સત્સંગ મળે તો જીવને પોતાનું આત્મકલ્યાણ થવું એ સુલભ છે, સહેલું છે. એક બાજુથી વૈરાગ્ય હોય એટલે આસક્તિ ન હોય, જુદા જુદા કોઈને કોઈ પ્રકારે, કોઈને કોઈ પ્રકારે, કોઈને કોઈ પ્રકારે આસક્તિ હોય છે એ અવૈરાગ્યપણું છે. આસક્તિનું મટવું તે વૈરાગ્ય છે. એ વૈરાગ્યની સાથે વૈરાગ્ય ઉત્પન્ન થાય અને સત્સંગ મળે અને એમાં વિવેક અને સમદમ એ સાધનો પ્રાપ્ત થાય તો જીવને આત્મકલ્યાણ થવું સુલભ થાય છે. આસક્તિ એટલે કોઈ પણ પદાર્થ પ્રત્યે પરિણામ તીવ્રપણે ખેંચાય એને આસક્તિ કહે છે. એમાં પાંચ ઇન્દ્રિયના વિષયો છે. પાંચ ઇન્દ્રિયના વિષયોનો જે પદાર્થો છે એ પદાર્થો પ્રત્યે પરિણામ ખેંચાય, તીવ્રપણે ખેંચાય, અને એ પણ સુખ બુદ્ધિથી ખેંચાય. એવી રીતે સુખ બુદ્ધિથી ખેંચાય કે મને એથી સુખ છે, ત્યારે એને આસક્તિ કહેવામાં આવે છે. આસક્તિમાં જીવના ભાવ એવા રહે છે કે આ ચીજ મારી પાસે રહ્યો, આ મને, આ મારી પાસે હો, આ મારી પાસે હો, આ મારી પાસે હો, આ મારી પાસે હો. માપવું હોય તો આસક્તિના પરિણામને પોતાના અનુભવથી ઓળખવા હોય તો એવી રીતે ઓળખવા. એ પાસે ને પાસે રાખવા માંગે, જેના ઉપર આસક્તિ હોય એને 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 નજીક જોઈએ, એની એનાથી દૂર રહેવું ન ગમે. એ આસક્તિના પરિણામ છે. વૈરાગ્ય છે એથી વિરુદ્ધ માર્ગ છે. કોઈ પણ ખેંચાણ થાય એટલે આસક્તિ છે. પરિણામ ખેંચાય, વારંવાર થાય, આસક્તિને લઈને શું થાય, વારંવાર થાય, અને એના સાનિધ્યને, એના અસ્તિત્વને એ ઈચ્છે, એની સમીપતાને ઈચ્છે, એ બધા એના લક્ષણો છે આસક્તિના. એનાથી પોતાના ભાવને સમજી શકે કે મને આસક્તિ કઈ વાતની છે. એવું છે કે એટલા માટે સત્સંગ એક એવો પ્રસંગ છે કે એ બધી વાતો સમજવા મળે છે. સમજવા મળે છે એટલે પોતાના પરિણામો, પોતાના ભાવો પણ સમજવા મળે છે. એ ભાવોથી કેટલું નુકસાન થાય છે એ પણ સમજવા મળે છે. નુકસાન બે પ્રકારે છે, દ્રવ્ય અને ભાવે. ભાવમાં જે નુકસાન છે એ અશાંતિનું છે. શેનું છે? આકુલતા થવી, અશાંતિ થવી, એ ભાવમાં નુકસાન છે. દ્રવ્ય નુકસાન છે એ એના એ ભાવોના ફળ સ્વરૂપે પ્રતિકૂળતાઓ થવી, રોગાદી થવું, અથવા તિર્યંચ ગતિમાં, ધો ગતિમાં જવું, એ બધું નુકસાન છે. કે જ્યાં જીવ ઘણો દુઃખી થાય છે એવું નુકસાન થાય છે. એટલે એ નુકસાન પણ સમજવા મળે અને એ ભાવો પણ સમજવા મળે. જીવનો એવો સ્વભાવ છે વિશે નુકસાનીનો વેપાર જીવ કરવા ઈચ્છતો નથી. કોઈ પણ જીવ નુકસાનીનું કામ કરવા ઈચ્છતો નથી. નુકસાન સમજાય તો નુકસાન છોડવા તૈયાર થાય, પણ આપણે નુકસાનનું કામ નથી. અહીંયા એક થોડીક તકલીફ ઊભી શું થાય છે કે એક બાજુ આસક્તિનું ખેંચાણ હોય, બીજી બાજુ નુકસાન સમજાણું હોય, ત્યારે એક સાથે પરસ્પર બે વિરુદ્ધ વાતો પોતામાં ને પોતામાં ઊભી થાય ત્યારે એમાં ફ્રિક્શન શરૂ થાય છે, ઘર્ષણ શરૂ થાય છે. બે સામી સામી વાત આવે ને એટલે ઘર્ષણ શરૂ થાય છે. અને એકવાર ઘર્ષણની પરિસ્થિતિ અંદર ઊભી થાય છે. હવે જ્યારે આવું ઘર્ષણ અંદર ચાલતું હોય ત્યારે બળિયાના બે ભાગ બળવાન હોય, એ જીતે. આસક્તિના પરિણામ બળવાન હોય તો આ સમજણ ફેલ જાય કે મને નુકસાન થાય છે, એ વાત છૂટી જાય, હારી જાય. એવો વિચાર, એવી બુદ્ધિ હારી જાય. એવો વિચાર બળવાન હોય, એવો વિવેક બળવાન હોય તો પેલા પરિણામ, આસક્તિના પરિણામ છે, એ ઓસરી જાય. પણ જીવને અનાદિથી જે સંસાર બાજુના પરિણામ છે એનાથી વિરુદ્ધ એવા જે મોક્ષના પરિણામ છે સંસારથી છૂટવાના, એ બે સામે સામે આવે ત્યારે એક વખત તો ફ્રિક્શન અંદર થવાનું, ઘર્ષણ થવાનું, થવાનું ને થવાનું. આ એક પરિસ્થિતિ માંથી પસાર થવું પડે છે, પછી માર્ગ મોકળો છે. એ પહેલાં થોડું કઠણ લાગે છે, ઘર્ષણ થાય ત્યારે કઠણ લાગે છે, આ જરા અઘરી વાત છે એવું લાગે, પણ હિંમત હારવા જેવી નથી. અખેર પડે, સત્સંગ હોય એનો ઘણો એ તો છે જ. એકલા હાથે કામ કરવું અને કોઈને મદદ મળે તો ફેર તો પડે છે. વિવેક મલ અને અવિવેક મલ ની લડાઈ થાય છે. લડાઈ કયો કે ઘર્ષણ કયો? વિવેક મલ ને પુષ્ટ કરવામાં એમ છે કે બાહ્ય સાધન તો સત્સંગ છે. સત્સંગ ની અંદર આત્મકલ્યાણના પરિણામો રસવાળા થાય છે, બળવાન થાય છે. બાહ્ય સાધન તો સત્સંગ છે, અંતરંગ સાધન પોતાની સમજણ, પોતાનું જ્ઞાન, એ અંતરંગ સાધન છે, એ સિવાય બીજું કોઈ સાધન નથી. હવે અંતરંગ સાધનથી પોતે સમજ્યો પણ જ્ઞાન નબળું હોય, વિચાર નબળો હોય તો એને સત્સંગના ઓથે બળવાન કરવું જોઈએ. સત્સંગના આધારે એને બળવાન કરવો.
સત્સંગ હિસાબે બુદ્ધિપૂર્વક સમજાય, બુદ્ધિથી સમજાય કે સત્સંગમાં બુદ્ધિથી આશીર્વાદ કયો તે સમજાય, પણ જ્ઞાનમાં બેસે નહીં
એનું નામ સત્સંગ છે. એ ચારે પડખેથી વિચાર થાય છે. બીજું પરિણામોની અંદર બે પ્રકારના પરિણામ છે. એક વૈચારિક પરિસ્થિતિના પરિણામ છે અને એક અનુભવથી, ફિલિંગથી સમજવાના પણ પરિણામ છે. બે પ્રકારના પરિણામ છે. સત્સંગની અંદર એ બંનેનો લાભ મળે છે. દાખલા તરીકે તમે એમ કહો કે મને આજે આવો સારો વિચાર આવ્યો, ત્યારે એમ પ્રશ્ન પૂછાય કે એની અંદર માત્ર વિચાર જ હતો, વિચારની અંદર રાગ પ્રધાન હતો, જ્ઞાન પ્રધાન હતો, કે એ સંબંધેના કોઈ તમારા અનુભવથી કાંઈ તમે એમ વિચાર્યું? અનુભવમાં શું છે? આકુળતા તે દુઃખનું સ્વરૂપ છે, નિરાકુળતા તે સુખનું સ્વરૂપ છે. જીવને જેટલા કોઈ ઉદય સંબંધીના પરિણામો થાય છે એમાં આકુળતા ઉત્પન્ન થાય છે. દરેક જીવને પૂર્વકર્મનો ઉદય છે, ઉદયને અનુસરતા પોતાના ભાવો છે. આ રીતે આખા સંસારના જીવોના ભાવો ચાલે છે. બે નીતિમાં બધાનો ટોટલ મારી શકાય. એની અંદર આકુળતા જે થાય છે ઉદય ભાવોમાં, એ આકુળતા સમજાય, કેમ કે એ ફિલિંગ લેવલનો વિષય છે. અથવા રાગ માત્ર દુઃખ સ્વરૂપ છે, આ એક વાસ્તવિક સૈદ્ધાંતિક વાત છે. પણ સંસારમાં જીવને કેટલાક રાગમાં દુઃખ લાગે છે અને કેટલાક રાગમાં સુખ લાગે છે, ત્યારે જ્ઞાનીઓ એમ કહે છે કે જ્યાં તને સુખ લાગે છે એ તારી ભ્રાંતિ છે, ત્યાં પણ દુઃખ જ હતું પણ એ તારી ભ્રાંતિ હતી. આ સુખ દુઃખનો પ્રોબ્લેમ છે ને, એ બહુ જ વિચારવા જેવો વિષય છે. કેમ કે પ્રયોજન ભૂતિ છે, મતલબની વાત તો સુખ દુઃખની છે બધાય, તમામ જીવને મતલબ શેનું છે? સુખ દુઃખ સાથે જ મતલબ છે. એ વિષય ઊંડાણથી અને વિસ્તારથી વિચારવા જેવો છે. અમે કાલે સ્વાધ્યાયમાં ભાવનગરમાં એક પત્ર લીધો, કૃપાળુ દેવે સુભાગભાઈના પુત્ર ઉપર પત્ર લખ્યો છે, એમનો દેહાંત થયા પછી. પત્રની શરૂઆત બહુ સરસ કરી છે એમણે, કેમ કે નવા નવા છે ને એમના જે દીકરાઓ છે, એમનો નવો પ્રવેશ છે આ બાબતમાં, એટલે લખ્યું છે કે સર્વજીવ સુખને ઈચ્છે છે, પણ કોઈ વિરલા પુરુષ તે સુખનું યથાર્થ સ્વરૂપ જાણે છે. બાકી તો સુખનું સ્વરૂપ જ જાણવામાં ભૂલ કરી છે જીવે. ઈચ્છા થાય છે, ઈચ્છા અનુસાર પરિસ્થિતિ બહારમાં ઊભી થાય સંયોગમાં, તો જીવને સુખ થાય છે. અને આ સુખનું સ્વરૂપ છે સંસારમાં. પછી એ માણસ ભારતનો હોય કે અમેરિકાનો હોય કે યુરોપનો હોય, દરેક માણસને ઈચ્છા થાય છે, પ્રાણી માત્રને તામ થાય છે. ઈચ્છા અનુસાર વસ્તુ મળે એટલે એને સુખ થાય છે. આવી રીતે સુખ સમજ્યા છે બધા. હવે જો ખરેખર સુખ મળી જતું હોત તો ખરીને કાંઈ એ સુખ મેળવવાનો પ્રયત્ન ન કરતો હોત. પણ સુખ મેળવવાનો પ્રયત્ન ચાલુ છે એ બતાવે છે કે સુખ મેળવ્યું નહોતું, ખાલી ને ખાલી રહ્યો. એ પદાર્થ પ્રાપ્ત થયા પછી પણ અતૃપ્ત પરિસ્થિતિમાં એ મને બીજી ઈચ્છા ઉત્પન્ન થઈ આવે છે. આ બધાનો અનુભવ છે. એટલે જ્ઞાનીઓએ કહ્યું કે ભાઈ તને ત્યાં તું છેતરાઈ ગયો, ત્યાં સુખ હતું ને તને સુખ મળ્યું નથી, ભ્રાંતિ થઈ હતી. પેલી એક વાત સુખ ની કરી કૃપાળુ, બીજી વાત શું કરી કે જન્મ મરણ આદિ અનંત દુઃખ નો સર્વથા ક્ષય થવાનો ઉપાય અનાદિકાળથી જીવના જાણવામાં નથી. કોઈ જીવને દુઃખ જોતું નથી, અને છતાં દુઃખ આવી પડે છે એ વાત નક્કી છે, સૌનો અનુભવ છે. તો એ દુઃખથી છૂટવાનો ઉપાય જીવ જાણતો નથી, એટલે પરવશપણે એને દુઃખ ભોગવવું પડે છે. તે ઉપાય હવે એ દુઃખથી છૂટવાનો ઉપાય જાણવાની સાચી ઈચ્છા અને એ ઉપાય કરવાની સાચી ઈચ્છા જીવને જો થાય અને એનાથી છૂટવાનો ઉપાય બતાવનાર એવા કોઈ જ્ઞાની સત્પુરુષ એને મળે, એનો સમાગમનો લાભ પ્રાપ્ત થાય, તો એ પોતે જાણી શકે છે અને તે ઉપાયને ઉપાસીને આરાધીને જીવ સર્વ દુઃખથી મુક્ત થઈ શકે છે. આ જ્ઞાનીઓ એ ગેરંટીડ વાત કરી છે. આ જગતમાં આવી વાત જૈન ધર્મ સિવાય ક્યાંય નથી, કોઈ સંપ્રદાયમાં નથી. જૈન ધર્મમાં પણ ફિરકા ઘણા ચાલે છે, પણ જ્ઞાની પુરુષ સિવાય આવી વાત ક્યાંય નથી. આટલો ફેર છે. જૈન સંપ્રદાયમાં બે વાત છે. એક સંપ્રદાય અનુસાર ક્રિયાઓ થવી રૂઢિગતપણે, અને એ જૈન સંપ્રદાયમાં કેટલાક જ્ઞાની પુરુષો થયા છે એમણે જે કાંઈ વાત કરી છે એ સંપ્રદાયની રૂઢિગત વાતથી થોડીક જુદી પડતી વાત છે, થોડીક જુદી પડે એવી વાત છે. એમ બે પ્રકાર છે. એમાં જ્ઞાનીઓ છે એ જન્મ મરણ અને બીજા તમામ પ્રકારના સંસારના દુઃખો મટાડવાનો ઉપાય જાણે છે. સંપ્રદાયની અંદર ઉભે ઉભે અંધારામાં કૂદકા મારવાની વાત છે. ખબર નથી હોતી હું શું કરું છું, એ બરાબર કરું છું કે નહીં એની કાંઈ ખબર નથી હોતી. એમને બધા કરે જાય છે, રૂઢિ ચાલતી હોય એ પ્રમાણે બધું ચાલે છે. આ મણિલાલભાઈ બોટાદના મણિલાલ ગાંધી એમના કુટુંબીઓ આજે મુંબઈમાં છે. એમના કુટુંબીઓ છે મુંબઈમાં, આપણા મુમુક્ષ છે. હા 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 ચંપકભાઈ ગાંધી દાદર આવતા મારા સ્વાધ્યાયમાં દાદર મંદિરમાં, લોકો એટલા બાજુ પાટુંગાની બાજુ ઉતરીએ છીએ. તો એ સંપ્રદાય અનુસાર દીક્ષા લેવા માંગતા હતા. સુભાગભાઈ એને જ્ઞાનીના માર્ગે ચડાવ્યા. કોઈ ભાગશાળીજી એટલે આવી રીતે વેપારના કામે એમને મળવાનું થયું અને જિંદગીની જે ટ્રેક છે એ બદલાઈ ગઈ આખી. અનંતકાળ થયા જીવનું સંસારને વિશે પરિભ્રમણ છે. શું કે છે, જીવ છે એ કદી મરતો નથી કે નવો ઉત્પન્ન થઈને જન્મતો નથી કે મરીને સર્વનાશ એનો થતો નથી. અવસ્થા બદલે છે, અવસ્થાથી અવસ્થાંતરપણે પામે છે. શાસ્ત્ર ભાષામાં એને પર્યાયથી પર્યાયાંતર કહે છે. ચાર ગતિમાં પરિભ્રમણ કરે છે, મનુષ્ય ગતિ, દેવ ગતિ, પશુ પક્ષીની જે ચિરિયંચ ઢોરની ગતિ પશુ ગતિ એને કહે છે, અને નરક ગતિ. ચારે ગતિમાં 84 લાખ યોનિમાં એ ઉત્પન્ન થાય છે અને આયુષ ભોગવીને દેહનો ત્યાગ કરે છે, દેહના સંયોગને જન્મ કહે છે અને દેહના વિયોગને મરણ કહે છે. જીવ ખરેખર જન્મે છે મરે છે એવું નથી, કેમ કે એ શાશ્વત પદાર્થ છે, એનું ઉત્પન્ન થવાનું નથી ને એનું નાશ થવાનું પણ નથી. પણ પરિભ્રમણની અંદર દુઃખ ઘણું છે. શું છે? એ ચારે ગતિની અંદર જન્મ મરણ કરે છે, એમાં જન્મવાના દુઃખ પણ બહુ છે, મરવાના દુઃખ પણ પ્રાણ છૂટે ત્યારે બહુ છે, અને એ સિવાય જિંદગી દરમિયાન રોગ પીડા બાધા અકસ્માત અને સૌથી વધારે ટેન્શન, સૌથી મોટું દુઃખ શેનું છે? ટેન્શન, આધિ વ્યાધિ ને ઉપાધિ, એ ઉપાધિનું દુઃખ બહુ મોટું છે. કેટલું બધું ઉપાધિનું દુઃખ છે કે માણસ મૃત્યુ પસંદ કરે પણ ઉપાધિ સહન ન કરે, આપઘાત કરવા તૈયાર થાય, ઝેર ખાવા તૈયાર થાય. એવા દુઃખના અસંખ્ય પ્રકાર છે સંસારમાં. એ તમામ દુઃખથી છૂટવાનો પણ એક ઉપાય છે ખરો, બહુ મોટી વાત છે. જન્મ મરણથી પણ છૂટો અને બધાય દુઃખથી છૂટો. બોલો ભાઈ, બધાય દુઃખથી છૂટવું હોય તો તમે તમારી તૈયારી કેટલી? રૂપિયાનો માલ આઠાનામાં લેવો છે, તારાનામાં લેવો છે, એકાનામાં લેવો છે, કે રૂપિયે રૂપિયો દેવો છે, કે એકવાર હવા રૂપિયો લાગે તો હવા રૂપિયો ખર્ચીને પણ રૂપિયાનો માલ લેવો છે? તમારી તૈયારી કેટલી છે? હે, આ સવાલ આવીને ઊભો રહેશે. આ એક એવો માર્ગ છે, એને જ્ઞાનીનો માર્ગ પણ કહે છે અને એને જીન માર્ગ પણ કહે છે. તમામ પ્રકારના બધા જ દુઃખોથી તમે છૂટી શકો એના માટે તમારે તૈયારી કેટલી છે એ પહેલી વાત કરો. હે, પૂરેપૂરી સાચી ઈચ્છા ઉત્પન્ન થઈ હોય તો પૂરેપૂરી કહેવાય, નહીતર જીવ શરત કરે કન્ડિશન. અમારા ઘરવાળા નારાજ થાય ને તો અમે ન આવી શકીએ. કોઈને બૈરાની તકલીફ હોય તો, કોઈને ધણીની તકલીફ હોય તો, કોઈને છોકરાઓ છે એને તકલીફ હોય તો, કોઈને જોઈન્ટ કુટુંબ હોય તો, દરિયા જેઠિયાઓની નણંદની ભાવની હાડાની કાંઈ ને કાંઈ સંસારમાં માથાકૂટ થાય છે. અને કા તબિયતનું કારણ હોય તો એમ થાય કે ભાઈ તબિયત સારી હોય તો આ બધું કરજે. કાંઈ ને કાંઈ જીવ શરત મૂકે, શરતી કલ્યાણ કરવું છે, કરવું છે પૂરેપૂરું કલ્યાણ, પણ શરત મારી. વાત એમ છે કે આત્મકલ્યાણ થાય છે ક્યારે? કે જીવને પોતાના સ્વરૂપનો, આત્મ સ્વરૂપનો, નિજ પરમાત્મ પદનો આત્મ સાક્ષાત્કાર થાય ત્યારે. એ સિવાય તો આત્મકલ્યાણ થતું નથી. એ આત્મ સાક્ષાત્કાર કયો? કે પોતાના પરમેશ્વર પદનો સાક્ષાત્કાર કયો? એવડી મોટી વાત છે, એમાં પણ જો આપણે શરત કરવી હોય તો એ કેવી રીતે બને? એ મુંબઈમાં એમ કે કે ચીફ મિનિસ્ટર ને મળવું છે તો આપણી શરતે મળે કે એની શરતે મળે? તમારી ફેક્ટરી છે, તમારું ઘર છે, ક્યાં કેમ શું છે, ચાલો તમારે ત્યાં આવો છો તો તમે બોલો મારે આ તો કામ છે કે આવી કામ આવે? બધા કામ તમારે પડતા મૂકીને તૈયારી રાખવી પડે કે નહીં? તો આ તો પરમાત્મા પધારવાની વાત છે, એની પાસે ચીફ મિનિસ્ટર તો કઈ નથી, પણ પોતાની તૈયારી જોઈએ. આ તૈયારી જેની હોય છે એનું કામ થાય છે, અને જેની તૈયારી નથી હોતી એનું કામ નથી થતો, બહુ ચોખ્ખી વાત આપી છે. શું કે છે, બહુ મહત્વની વાત કરી છે. અનંતકાળ થયા જીવનું સંસારને વિશે પરિભ્રમણ છે, અને એ પરિભ્રમણને વિશે એ પરિભ્રમણ કરતા કરતા જીવે અનંત એવા જપ કર્યા છે, તપ કર્યા છે, ઉપાસાદિ કરે છે ને મહિના મહિનાના, છ છ મહિનાના વૈરાગ્ય આદિ સાધનો કર્યા છે, દીક્ષા ભિક્ષા લીધી છે અનંતવાર. શાસ્ત્ર માં આવે છે કેટલી વાર દીક્ષા લીધી ખબર છે? એના રજોણાના ઢગલા કરીએ તો મેરુ પર્વત જેવડો થાય. કેટલી વાર દીક્ષા લીધી? એક બે વાર નથી લીધી, અનંત વાર લીધી છે. એ સાધનો કર્યા જણાય છે. તથાપિ જેનાથી યથાર્થ કલ્યાણ સિદ્ધ થાય છે એવા એક સાધન થઈ શક્યા હોય એમ જણાતું નથી. ઇતરનો છૂટકો થઈ ગયો હોત એમ કે છે, પણ હજી પરિભ્રમણ કરે છે, બતાવે છે કે વાત કઈક બીજી છે. એની અંદર આપણે ભૂતકાળ આપણે જોઈ લ્યો ને, બરાબર ને? તો ભૂલ કેવડી કરીશ ખબર છે? મણમાં 9 પાનસેરી ની, 8 પાનસેરી નો મણ થાય, મણમાં 9 પાનસેરી ની ભૂલ કરી છે. એવી વાત છે, થાય છે. એવા તપ જપ કે વૈરાગ્ય અથવા બીજા સાધનો તે માત્ર સંસાર રૂપ થયા છે. એનું ફળ શું આવ્યું? સંસાર રૂપ થયા છે. તેમ થયું તે સાકારણથી, આ પ્રશ્નો માર્મિક ઉઠાવ્યો, તેમ થયું તે સાકારણથી એ વાત અવશ્ય આ જીવે ફરી ફરીને વિચારવા યોગ્ય છે. આપણે એક બીજો દ્રષ્ટાંત લઈ લઈએ. દરેક કામ કામની પદ્ધતિથી થાય છે. આપણે વેપાર ધંધામાં લેવડ દેવડ કરીએ તો પણ નામાની એકાઉન્ટની પદ્ધતિ હોય છે, અને કારખાનું હોય તો એનું પણ દરેક કામની પદ્ધતિ હોય છે, સિસ્ટમ હોય છે. ઓફિસમાં પણ ઓફિસ મેનેજમેન્ટ હોય છે, દરેક કામની પદ્ધતિ છે. અરે એક રોટલી કરવી હોય તો પણ એની પદ્ધતિથી રોટલી થાય છે, ગમે એ ગમે એમ ન કરી શકે. એમાં તો વણવાનું છે, પણ શેરો હોય ત્રણ ચીજ હલાવી નાખવાનો, લોટ ખાંડ અને ઘી, તો એની પદ્ધતિથી થાય છે. ત્રણે ભેગા કરીને ચૂલે ચડાવે તો ત્રણે બગડે. એમાં લોટને પહેલા શેકવો જોઈએ, બરાબર શેકાય પછી ગોળનું પાણી નાખે તો જ શેરો થાય, બાકી બીજી રીતે થાય નહીં. દરેક કામની પદ્ધતિ છે. તો તમારે બધા દુઃખોથી છૂટવું છે, એવું મોટું કામ છે. કેવડું મોટું કામ છે? તમારે મૃત્યુ ન જોઈએ, મૃત્યુ ઉપર વિજય મેળવવો છે. બોલો, નાનું સોનું કામ છે? એક મૃત્યુ નહીં, આવનારા અનંત જન્મ મરણના અનંત મૃત્યુ ઉપર તમારે વિજય મેળવવો છે, જીત મેળવવી છે. જીન માર્ગ એટલે માટે કર્યો છે, જીત મેળવે છે એટલે જીન માર્ગ કીધો છે. જીતે તે જીન, જીતે તે જૈન. અવડું મોટું કામ છે, એની સિસ્ટમ શું, એની કાર્ય પદ્ધતિ શું? આ લેકિંગ પોઈન્ટ જે છે એ આટલો જુદો છે. જપ તપ કર્યા છે એ તો જ્ઞાનીઓ કર્યા છે. મહાવીર સ્વામીએ તપ નહોતું કર્યું, 12.5 વર્ષ કર્યું, પણ કઈ રીતે કર્યું તો એ ખબર નથી, કઈ રીતે કર્યું તું એ ખબર નથી, ખાધું નહોતું એટલી જ ખબર છે. એમ ન ચાલે, એ તો માદો માણસ લાંઘણ કરે છે, એમ કઈ ચાલે? એવી રીતે એની પદ્ધતિ છે, કામ કરવાની પદ્ધતિ છે. એ પદ્ધતિ છે એને જ્ઞાનીનો માર્ગ કયો છે, એને જીનેશ્વરનો માર્ગ એને કયો છે, એ પદ્ધતિને સમજ્યા વિના એમને એમ કોઈ નકલ કરે કે મહાવીર સ્વામીએ ઉપવાસ કર્યા હતા માટે આપણે ઉપવાસ કરો, એમણે દીક્ષા લીધી હતી માટે આપણે દીક્ષા લીધી, તો આ કોઈ નકલ કરવાનો વિષય નથી. અને વેપારમાં આપણે નકલ કરતા નથી, આપણા સગા સંબંધી અને હિતેચ્છુ સમજાવે કે આ ધંધો તમે કરો, કરવા જેવો છો, અમે બહુ કમાણા છે, તમે પણ કમાશો, તો એકવાર મને સમજાવો. સમજી સમજતી વખતે એવી ચિકાસ કરે ત્યારે ઓલો કે ભાઈ તમે તો બહુ ચીકણા, આમાં તો જો ભાઈ હું તો હાથ ગણે ગળીને પાણી પીવું છું, શું કે કેમ કે જો સમજા વગેરે કરે તો મૂડી ખોઈ બેહે, ઓલો કમાય કેમ કે એ સમજીને કરે છે, અને આ વગેરે સમજે કરે તો એ જ ધંધા માં ખોવે, બીજું કઈ ન. અને એટલી ખબર છે એટલે ત્યાં સમજણ પૂર્વક કરે છે, એમને સમજ્યા વગર કોઈ નથી કરતું, અહીંયા એમને એમ કરે છે. ધર્મના ક્ષેત્રમાં સમજ્યા વગર ખાલી નકલ કરે છે માણસો. બે રૂપિયાની કાવડી લેવી હોય તો ટકોરો મારીને લીએ છે, એમાં 5 વર્ષની છોકરીને નથી કહેતા તું તાવડી જઈને લઈ આવ, એ મોટાઈ જવું પડે, કેમ કે અવાજ બોદો છે કે બરાબર છે એ સમજ્યાનું કામ છે. ધર્મને એટલો સસ્તો બનાવ્યો છે માણસ કે 2 રૂપિયાની તાવડી જેટલી પરીક્ષા કરીને કોઈ ધર્મની ક્રિયા નથી કરતા, અને પછી એમ કે છે કે આ ધર્મનું ફળ મોક્ષ ન મળ્યું ને સંસાર ફળ્યો, કે સંસાર જ ફળે ને, કેમ કે સમજ્યા વગર કર્યું છે. એટલે પ્રશ્ન ઉઠાવ્યો છે કે એવા જપ તપ વૈરાગ્ય અને બીજા સાધનો તે માત્ર સંસાર રૂપ થયા, એનાથી સંસાર ફળ્યો તેમ થયું તે શા કારણથી, એવું શું કરવા બીનું? એ વાત અવશ્ય ફરી ફરીને વિચારવા યોગ્ય છે. આ સ્થળે કોઈ પણ પ્રકારે જપ તપ વૈરાગ્ય આદિ સાધનો નિષ્ફળ છે એમ કહેવાનો અભિપ્રાય નથી, પરંતુ નિષ્ફળ થયા તેનું કારણ શું તે વિચારવા માટે આ પ્રશ્ન ઉઠાવવામાં આવ્યો છે. કલ્યાણની પ્રાપ્તિ જેને થાય છે એવા જીવને વિશે વૈરાગ્ય આદિ સાધન તો હોય જ છે, એ બધા સાધનો તો હોય છે, પણ એ સમજીને કરે છે એટલો ફેર છે. શ્રી સૌભાગ્યભાઈના કહેવાથી તમે આ પત્ર જેના તરફથી લખવામાં આવ્યો છે તે માટે જે કાંઈ સાંભળ્યું કર્યું છે તે તેમનું કહેવું યથાતથ્ય છે કે કેમ તે પણ નિર્ધાર કરવા જેવી વાત છે. એમ શું કર્યું કે સૌભાગ્યભાઈએ તમને કીધું હશે કે આ જ્ઞાની પુરુષ છે, ગ્રહસ્થ છે, મુંબઈમાં ઝવેરી બજારમાં એમનો ધંધો વેપાર છે, નાની ઉંમરના માણસ છે, 25મું વર્ષ છે, કૃપાળુદેવનું 25મું વર્ષ છે, તો જ્ઞાની છે અને બહુ મોટા જ્ઞાની છે, આપણે એમની પાસેથી જ્ઞાન પ્રાપ્ત કરવું જોઈએ, આવું બધું તમને જે કાંઈ તમે સાંભળ્યું હોય તો એ વાત બરાબર છે કે કેમ એ વાતનો તમારે નિર્ણય કરવો પડશે. કોઈના કહેવાથી તમે આંધળું અનુકરણ નહીં કરતા એમ કે છે, ઠીક. એટલે કે નાની માનીને તમે જેની પાસેથી જ્ઞાન મેળવવા માંગતા હોય એની તમે પરીક્ષા કરજો એમ કે છે. નક્કી કરજો કે જ્ઞાની છે કે નહીં, પોતાની દ્રષ્ટિ, હે, પોતાની દ્રષ્ટિ, પછી દ્રષ્ટિની વાત પછી, પણ એકવાર નક્કી તો પ્રિન્સિપલી વાત આટલી છે કે નક્કી કરવું જોઈએ. પછી કઈ રીતે નક્કી કરવું એ બીજો પ્રશ્ન છે, પણ નક્કી તો કરવું જોઈએ એમ કે છે. એમને એમ નહીં ચાલવું જોઈએ. સ્વાધ્યાયમાં ઘણી વાર હું પ્રશ્ન કરું છું, ઘણા આપણા મુમુક્ષુ એમ કે છે કે અમે ઘણા વર્ષથી આ બાજુ તત્વજ્ઞાનનો અભ્યાસ કરીએ છીએ, સત્સંગ કરીએ છીએ, સત્સંગની સાથે સાથે બીજું પણ કરીએ, પૂજા ભક્તિ અને દયાદાન એ કાંઈ યથાશક્તિ કરીએ છીએ, પણ કાંઈ અમારું આત્મકલ્યાણના સંબંધમાં કાંઈ હજી અમને હાથમાં આવતું નથી. આ પ્રશ્ન આવે છે સામે, એને એક પ્રશ્ન કરવો પડે છે. તમને જેટલો ટાઈમ થયો એટલો ટાઈમ પ્રવેશ થયો ત્યારે તમને કઈ રીતે પ્રવેશ થયો છે, તમે કેવી રીતે પ્રવેશ કર્યો છે આ પૂછવું પડે છે. એટલે કે પ્રવેશ કરતી વખતે તમે ચકાસણી કરી છે કે ભાઈ અહીંયા ધર્મ પ્રાપ્ત થાય ને આત્મકલ્યાણ થાય એવી વાત ચોક્કસ છે, યથાર્થ છે, સાચી જ છે, સત્ય જ છે, સમ્યક જ છે, એવું કઈ ચોકસાઈ કરી છે? એક વાત છે ક્ષમતાની વાત, બીજા નંબરે છે. પહેલા તો તમને પોતાને એ વાત ઉગી છે ખરી, તમે નિશાળે બેઠા ત્યારે આવો પ્રશ્ન કર્યો તો હું કોઈ દી ભીણો જ નથી પેલા, પછી મને ક્યાંથી કઈ આવડવાનું હતું? ભલે મૂકી ગયા હતા પણ કઈ ભીણ્યા તો નતા. એ વખતે તમે પ્રશ્ન ઉઠાવ્યો કે હું કઈ ભીણો નથી, ક્યાંથી મને કઈ આવડવાનું હતું? તમને ખબર છે કે તું કઈ ભીણ્યો નથી, પણ તને ભણવા માટે મૂક્યો છે આયા. અચ્છા, વેપારના ક્ષેત્રમાં તમે આવ્યા ત્યારે કોઈ વાર એવો પ્રશ્ન કર્યો? મેં કોઈ દી વેપાર કર્યો નથી, હું ક્યાંથી કમાવાનો હતો? મેં ભાઈ વેપાર પેલા કર્યો જ નથી. આ પેલા હું તો અત્યાર સુધી કોલેજમાં સ્કૂલમાં ભણતો હતો, કોઈ દી બજારમાં આવ્યો જ નથી વેપાર કરવા, તો પછી હું કેવી રીતે કમાવું? એવો પ્રશ્ન કર્યો છે કોઈ દિવસ? કેમ, ક્યાંય તમે અજાણ્યા જ હતા? પહેલા વહેલા નિશાળે બેઠા ત્યારે અજાણ્યા હતા, ને પહેલા વહેલા ધંધાર્થે બજારમાં પ્રવેશ કર્યો ત્યારે તમે અજાણ્યા હતા. એમ આ ક્ષેત્રમાં ભલે તમે અજાણ્યા, રોજ ની વાત કરીએ, આપણે ઘરની ચીજો ખરીદવા જઈએ છીએ બજારમાં, તો બધી બાબતમાં કઈ નિષ્ણાત છીએ? બજારમાં શું ભાવ ચાલે છે બધી ચીજને કઈ પણ ખબર છે? ચાર દુકાને પૂછો એટલે બધી ખબર પડે. બીજું એની રીત શું? કે ચાર દુકાને પૂછો, ચાર દુકાને ચીજ જોવો, ચાર દુકાને ભાવ પૂછો, ખબર પડવાની. બધી ખબર હોય જ કામ થાય એવું કઈ થોડું છે? એમ ખબર ન હોય તો પણ ખબર પાડવી હોય ને ખબર પડે છે. શું છે, ભલે તમને ખબર ન હોય તો પણ ખબર પાડવી હોય તો ખબર પડે છે. તમારે ખબર પાડવી છે, પહેલી વાત આ છે. હા બરાબર છે, ભલે બહુ બધું તમારે બે ચાર ઠેકાણે ફરવું પડે, પાછા વર્ષ ભટકવું પડે, શૈલેષભાઈ ને લોકો હાતા ઠોરા બહુ આટા માર્યા, જ્યાં હોય ત્યાં જાય હિન્દુસ્તાનમાં ગમે ત્યાં ફરવું પડે બહુ બધું. પણ જો તમને સાચી ઈચ્છા હોય તો ચાર ઠેકાણે પૂછ્યા પછી પત્તો ખાઈ ખાઈને ન ખાય, ન ખાય એવું નથી, જરૂર પત્તો ખાય. એટલે એને પ્રશ્ન પૂછ્યો છે પ્રભાગભાઈ, આમ ગોપાળુદેવે તો પ્રશ્ન પૂછ્યો છે મણિભાઈને કે તમે મારા વિશે સાંભળ્યું છે શું, તો એ બધી વાત સાંભળી છે એમ તમે એમને માની લીધી કે કાંઈ તમારે નિર્ણય કરવા માગો છો, ભાઈ ચોકસાઈ કરવા માગો છો, કે એમને એમ તમે આંધળું અનુકરણ કરવા માગો છો? કેમ કે ધર્મના ક્ષેત્રમાં લોકો અંધશ્રદ્ધાથી આંધળું અનુકરણ કરે છે. તો હવેની પેઢી જુદી છે, નવી જનરેશનમાં એ વાત ચાલે એવું નથી, હવે બૌદ્ધિક વાતનો જમાનો છે. તમે કહો કે પ્રતિક્રમણ કરીને બેસી જાઓ પાછરામાં, એ હવે ચાલે એવું નથી. શું કરવા કરવું પ્રતિક્રમણ, એનો અર્થ શું, એમાં શું વાત છે, કેમ તમે એને બધી ચારે બાજુ ચાર બધા પ્રશ્નો પૂછે, અને એ સારી વાત છે, ચોકસાઈ કરવી જોઈએ, ચોક્કસ ચોકસાઈ કરવી જોઈએ. નિરંતર અમારા સત્સંગને વિશે રહેવા સંબંધી તમારી જે ઈચ્છા છે તે વિશે હાલ કાંઈ લખી શકાવવું અશક્ય છે. હવે શું છે કે મણિભાઈને તો દીક્ષા લેવી હતી એટલે એ તો ધંધામાં ધ્યાન નહોતા દેતા અને ધંધામાં પડ્યા નહોતા, કેમ કે મારે દીક્ષા લેવી છે, હું તમારે દુકાને બેહીને શું કરું? ઠીક છે, તમે બે કામ બતાવો ને આંટો મારી આવો ને ક્યાં આંટો ખાઈ આવવું એ જુદી વાત છે, લઈ આવવું દઈ આવું કોઈ ચીજ કામ કરવું હોય તો, પણ કોઈ જવાબદારી નહીં સંભાળી હોય કે જેથી એમને રોકાવવું પડે. એટલે કૃપાળુદેવ એમને એમણે લખી નાખ્યું છે કે આપના વિશે મેં સાંભળ્યું છે કે આપ જ્ઞાની પુરુષ છો અને સત્સંગ કરવા યોગ્ય છો, તો મારે તો નિરંતર તમારા સત્સંગમાં જ રહેવું છે, હું તો આવી જાઉં મુંબઈ અને રહી જાઉં તમારી પાસે. હા, સત્સંગ મળતો હોય ને આત્મકલ્યાણ થતું હોય તો. એટલે એમણે લખ્યું તમારી જે ઈચ્છા છે એ વાત છે, પણ એ વિશે તો હું કાંઈ અત્યારે લખી શક્યો એવો નથી. એટલે નો હાય પાડી અને નો ના પાડી એમણે. હા પાડે તો ઓલા ગાડીએ બેસી જાય હોય ઉપાધિ, અને ના પાડે તો એમ થાય કે આ સત્સંગની કેમ ના પાડે. એક કોરથી એમ કંઈક સત્સંગ કરવા યોગ્ય છે અને બીજી કોરથી સત્સંગની ના પાડે, એમ મેળ ખાતો નથી. એટલે કંઈ જવાબ ગોળ ગોળ દીધો, સુખી વાત નથી લખી. કેટલી વિચિક્ષણતા છે, જવાબ દેવામાં વિચિક્ષણતા કેટલી છે. તમારા જાણવામાં આવ્યું હોવું જોઈએ કે અહીંયા અમારું જે રહેવું થાય છે અહીંયા, એટલે મુંબઈમાં, મુંબઈથી કાગળ લખેલું છે ને 1948, 106 વર્ષ પહેલા લખેલો કાગળ છે. ભાદરવા મહિનામાં જે રહેવું થાય છે તે ઉપાધિ પૂર્વક થાય છે, એટલે અમે વેપારની ઉપાધિ કરીએ છીએ એ તમે જાણેલું હોવું જોઈએ. અને તે ઉપાધિ એવા પ્રકારની છે કે તેવા પ્રસંગમાં શ્રી તીર્થંકર જેવા પુરુષ વિશેનો નિર્ણય કરવો હોય, નિર્ધાર કરવો હોય તો પણ વિકટ પડે. કેમ કે તમે જો અહીંયા આવો ને તો ભડકીને ભાગી જ આવે એવું છે. મુંબઈ જો તમે સત્સંગ કરવા આવો ને તો ભડકીને ભાગી જાઓ. તમે જ્ઞાની તરીકે નિર્ધાર કરવા જાવ તો ઉલટું જ પડે એવું છે અહીંયા તો. અમારું નહીં, અમારી જગ્યાએ તીર્થંકર જેવા હોત ને તોય તમે એમ જ કરો એમ કે છે. એટલે ડાક્ટર સાહેબે વાત કરી, વાત બરાબર છે, વાત તો અઘરી તો જરૂર છે, કઠણ તો છે જ, પણ છતાં ન થાય એવું નથી. અને અનંત કાળમાં અનંત વાર સત્પુરુષ મળ્યા પછી જીવને એ સત્પુરુષનો લાભ નથી મળ્યો અને આત્મકલ્યાણ નથી થયું, એનું કારણ એક જ બીનું છે કે એને સત્પુરુષમાં શંકા પડી છે. અને શંકા પડે એવી પરિસ્થિતિ હોય જ છે, એવી પરિસ્થિતિ હોય જ છે. એટલે એ વાત સ્પષ્ટ કરે છે પોતે. એમ જ અનંતકાળમાં જીવને અનંતવાર સત્પુરુષનો જ્ઞાનીનો સમાગમ થયો છે, સમાગમમાં એને સત્સંગ પણ મળ્યો છે, પણ સાથે સાથે બીજી બાજુ શંકા પડી છે, કોઈ ને કોઈ કારણથી શંકા પડે છે. અને શંકા પડે એવા કારણો હોય છે, એટલે એ જે ફેઇલ ગયો છે એનું કારણ એક જ છે. આવી પરિસ્થિતિમાંથી ગોચવા પડે છે. રામચંદ્રજીએ 17,500 વર્ષ રાજ કર્યું, કેટલું? અયોધ્યાની ગાદી ઉપર. હવે આજે ભલે લોકો એને ભગવાન માને, પણ તે દિવસે ધોબી માનવા તૈયાર નહોતો. એવી બુદ્ધિ ધોબી જેવી થઈ જાય છે, ક્યાંક ને ક્યાંક શંકા પડે, ક્યાંક ને ક્યાંક શંકા. ગમે હોય, ઘરવાળાને તો કોઈ દી વિશ્વાસ ન આવે. કારણ કે એ વાત તો બધી સૌથી વધારે અઘરી છે, કેમ કે વધારે વધારે ઉદય પ્રસંગ ઘરવાળા આરે હોય છે. કૃપાળુ દેવ ને એમના ઘરવાળા કેટલાય ઓળખાય ગયો, કોઈ નહીં, એક પણ મેમ્બર. 12-150 માણસો એમને વળગી ને રહ્યા છે, ઘરમાંથી એક જણ નહીં. ઘરવાળા તો મસ્તી બહુ મુશ્કેલી પડે, કેમ કે ઉદય ભાવ બધા એમને એની આરે જ હોય. ઉદય ભાવ બીજા સંસારીઓ જેવા જ હોય, કેવા? બાહ્ય દ્રષ્ટિએ, અંતરદ્રષ્ટિ ની વાત, અંતરદ્રષ્ટિ એમની નિરસતા આદિ જુદા જ હોય છે. એ તો દ્રષ્ટિ હોય એનું કામ. એટલે આ એક જીવને અનંત કાળમાં હિત નહીં થવાનું કારણ બન્યું છે અને બને છે, એ વિષયમાં પણ બહુ ઊંડા ઉતરીને નિર્ણય કરવો પડે એવો વિષય છે. એ બહુ લાંબુ પ્રકરણ છે. બૌદ્ધિક સ્તરે જે સમજે છે એમાં બુદ્ધિ છે ને ક્યારે કેવી રીતે આડી ફંટાય એ કેવું મુશ્કેલ છે. ઓળખવા માટે કેટલીક યોગ્યતા તૈયારી કરવી પડે છે અને એ યોગ્યતાની તૈયારી થયા પછી એમની અંતર પરિણતિથી ઓળખાય તો કોઈ દી શંકા ન પડે.
જ્યાં પાત્રતા પેલા કેળવી નથી એટલે
હા એટલે એ કૃપા ઉદય શું કરશે, તું પેલા પાત્રતા તૈયાર કર, પછી મને ઓળખ, પછી તું તારી લાઈન આત્મકલ્યાણ ની લાઈને તું ચડી શકીશ. એ પેલા તને કોઈ આત્મકલ્યાણ ની લાઈન મળી જાય એ વાતમાં કઈ માલ નથી. અને એમાં જે સક્સેસ ગયા એ સક્સેસ ગયા ને ફેલ ગયા એ ફેલ ગયા, અનંત વાર પોતે ફેલ ગયો છે. આ પરિસ્થિતિ છે એટલે યોગ્યતા તો કેળવવી પડે. થેન્ક યુ. આવતીકાલે
સુખદાય અનંત સુખ સંતા.